તારીખ 10/11/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત 39 અને 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35.
ભગવાનને વ્યવહારે સ્તુતિ કરવામાં આવે છે ત્યારે તેમના નિમિત્તે પોતાના આત્મામાં જે લાભ થયો એને ઉપકાર ગણીને વ્યવહારે સ્તુતિ કરે છે. સાધક જીવ પણ સ્તુતિ કરે છે એ પોતાના આત્માના ઉપકારને અનુલક્ષીને ભગવાન ઉપર આરોપ કરે છે. ભગવાન હો કે છદ્મસ્ત ગુરુ હો, કોઈ દ્રવ્યનું કાંઈ કરતું નથી એવી વસ્તુ સ્થિતિનું જ્ઞાન હોવા છતાં પોતાના આત્મા ઉપર થયેલો જે ઉપકાર અથવા લાભ, પોતાના આત્મામાં થયેલો જે લાભ, એ લાભનો આરોપ ભગવાન ઉપર અને શ્રી ગુરુ ઉપર કરવામાં આવે છે. એમની વાણી, એમનું સ્વરૂપ, એમની વાણી અને એમનું સ્વરૂપ એમાં નિમિત્ત પડ્યું છે. કર્યું નથી કાંઈ પણ એમાં નિમિત્ત પીડ્યું છે એટલી વાત જરૂર છે. કાંઈ કરતા નથી એને નિમિત્ત માત્ર છે તો પણ અત્યંત ભક્તિથી એમના પ્રત્યે ઉપકારનું વ્યક્ત થવું, પ્રગટ થવું તેને વ્યવહાર સ્તુતિ કહેવામાં આવે છે. દ્રવ્યથી અને ભાવથી એ બંને પ્રકારે પ્રગટ થાય છે. એવા મિથ્યા ભાવ છૂટીને હું એક ચૈતન્ય સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું. આવા ભાનપૂર્વક ભગવાન તરફનો જે સુભાવ થાય તે વ્યવહારે સ્તુતિ છે. અને આવા ભાનપૂર્વક એક જ વાક્ય છે, અને આવા ભાનપૂર્વક સાથે વખતે શુભ ભાવથી જુદી જે સ્વરૂપ અવલંબી શુદ્ધિ છે તે પરમાર્થ સ્તુતિ છે. બે સ્તુતિ સાથે કહી દીધી, વ્યવહાર સ્તુતિ અને પરમાર્થ નિશ્ચય સ્તુતિ. નિશ્ચય સ્તુતિ કહો, પરમાર્થ સ્તુતિ કહો, બંને એક વાત છે. લૌકિક તહેવાર છે ને આજે, ગઈકાલે અલૌકિક ધાર્મિક તહેવાર હતો. ભગવાનનો નિર્વાણ થયો, સીતાલીમાં બધાયા દેવોએ એનો ઉત્સવ કર્યો અને ધાર્મિક મહોત્સવ તરીકે એની ભક્તિ અને બહુમાન થયા. આજનો દિવસ તો લૌકિક રીતે નવું વર્ષ બેઠું, નવું નવા વર્ષનું પહેલું પ્રભાત સવાર છે એટલે પ્રભાત છે એમ કહેવામાં આવે. આત્મામાં નિજ જ્ઞાનનો, સ્વરૂપ જ્ઞાનનો પ્રકાશ થાય, જે જ્ઞાનમાં પોતાનું નિરાવરણ, કેવળ જ્ઞાન સૂર્ય જેમાં છે એવું સ્વરૂપ પ્રકાશમાન થાય, કેવળ જ્ઞાન સ્વરૂપી શુદ્ધાત્માના જેમાં જે પ્રકાશમાં દર્શન થાય એવા જ્ઞાનના પ્રકાશને ખરેખર સુપ્રભાત કહેવામાં
આવે
છે. એ ખરેખર સુપ્રભાત છે. અને સૌથી મોટું સુપ્રભાત કેવળ જ્ઞાન પ્રગટ થાય તે છે. આત્મજ્ઞાન પ્રગટ થાય એ સુપ્રભાત છે. મુમુક્ષુને માટે શરૂઆત છે. જે સાધક આત્માઓ છે એને એવું સુપ્રભાત પ્રગટ થઈ ગયું છે, એને કેવળ જ્ઞાનની અભિલાષા છે. કેવળ જ્ઞાન પ્રગટે એને સુપ્રભાત છે. બાકી તો આવા નવા વર્ષ અનંત વાર આવ્યા ને અનંત વાર ગયા. સૂરજ ઉગે છે રોજ, સૂરજ આથમે છે, એમાં કાંઈ નવીન નથી, એમાં કોઈ અપૂર્વ નથી. જે દિવસે જે ધન્ય પડે પોતાનું આત્મહિત થાય એ નવીન છે. ત્યારે ગમે તે દિવસ હોય તો એ સુપ્રભાત છે. ભલે કારતક સુધી એકમ ન હોય તો પણ એ સુપ્રભાત જ છે. ગમે તે પડે
ક્યાં
કાય છે, દેવું ને ક્યાં કાય છે, નારકે ને ક્યાં કાય છે. અહીંયા અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારે લૌકિક રીતે ધાર્મિક રીતે કાળની પણ વિવિક્ષા અપેક્ષા રાખીને એની વિશિષ્ટતા કરવામાં આવે છે. પણ જેને એક જ ધ્યેય છે, આ જીવનમાં જેનું એક જ ધ્યેય છે કે મારે મારું આત્મહિત કરી શકવું છે, એને હિત થાય ત્યારે પ્રભાત, ત્યારે નવું વર્ષ, નવું જીવન, નવું વર્ષ, નવું જીવન પ્રગટ થયું. અને કોઈ પણ રીતે ગમે તેમ કરીને પણ એ કરવા યોગ્ય છે, એ કરી લેવા યોગ્ય છે. અહીંયા એ વાત લીધી છે કે શરીર શરીરાદિ તે હું છું એ મિથ્યા ભાવ છે. જો શરીર હું છું એ મિથ્યા ભાવ છે તો આ મનુષ્ય ભાવ મને છે એ પણ મિથ્યા ભાવ છે. તેથી આ બધા પ્રસંગો મને છે એ પણ મિથ્યા ભાવ છે. આમ થાય બધું શરીરથી માંડીને આગળ ચાલે છે. બે બે ભાવ લે છે ને, બે બે ભાવ આને છૂટીને એમ કરીને કહેશે. શરીર તે હું છું, પુણ્ય પાપ જે કોઈ પુણ્ય પાપની લાગણી કશાયની તીવ્રતા મંદતા અવારનવાર થયા કરે છે, ઘડીક તીવ્ર થાય છે ઘડીક મંદ થાય છે, એમાં પોતાપણાનો અનુભવ થાય છે, એ પણ મિથ્યા ભાવ છે. કેમ કે પોતે એવો નથી, અનંત ગુણ નિધાન પોતે છે એવો પોતે છે. આ પુણ્ય પાપની વિકૃત લાગણીઓ છે એ સ્વરૂપે પોતે આત્મા નથી. સમ્યક દ્રષ્ટિ જીવને પણ કશાયની તીવ્રતા અને મંદતાના સંકલ્પ વિકલ્પ હોવા છતાં પણ, એટલે કે અવસ્થામાં એવો વિકાર વિદ્યમાન હોવા છતાં હું એવો નથી, એ કોઈ અપૂર્વ સ્વરૂપ દ્રષ્ટિનો વિષય છે. આ ભાવ નથી એમ નથી, સાધક દશામાં એ ભાવો છે પુણ્ય પાપના, તો પણ હું એ નથી. પોતાના ગુણ નિધાન જે હૈયાત છે એને એની હૈયાતીને વિદે છે, સ્વીકારે છે, એટલે એને વિધિને સ્વીકારે છે, અનુભવીને સ્વીકારે છે. એ કોઈ અપૂર્વ દ્રષ્ટિનો વિષય છે. એટલે હો તો ભલે હો એમ કહે છે, પુણ્ય પાપના પરિણામ સિદ્ધ દશા પૂરી પ્રગટ ન થાય ત્યાં સુધી હો તો ભલે હો, પણ એ હું નથી એમ છૂટી જવું જોઈએ. અને ખરેખર તો મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ રાગ રૂપે થઈ જતું નથી. જે વેદ જ્ઞાનનો વિષય છે એ તો આ છે કે કોઈ પણ જીવનું જ્ઞાન એટલે મારું પણ જ્ઞાન કોઈ રાગ રૂપે થતું નથી. રાગ રૂપે હું થયો છું એવું જ્ઞાનમાં મિથ્યા અનુભવ છે. અધ્યાસિક ભાવે જ્ઞાન રાગ રૂપે થતું નથી. જે થતું નથી એ એમ અનુભવાવું ન જોઈએ. જે રાગ રૂપે નથી થતું તે રાગ રૂપે ન અનુભવાવું જોઈએ. જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે તો જ્ઞાન રૂપે જ અનુભવમાં આવવું જોઈએ, તે સમ્યક છે. અને રાગ રૂપે અનુભવાય તે મિથ્યા છે. રાગના પ્રતિબિંબ કાળે રાગ રૂપે થતો નથી એવી સાવધાની છૂટી જવાને લીધે, એવી સાવધાની નહીં હોવાને લીધે હું રાગ રૂપે થયું છું એવું અધ્યવસન થઈ જાય છે. અને રાગ રૂપે જ્ઞાન નહીં થતું હોવા છતાં થતું હોવાનો મિથ્યા અનુભવ કરે છે. બાકી જ્ઞાન કોઈ રાગ રૂપે થતું નથી. આમ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન શરૂ કરે તો એ અનુભવનો એને પ્રોસેસ શરૂ કર્યો, અનુભવનો પ્રયોગ શરૂ કર્યો. જો ભેદ જ્ઞાન શરૂ કરે એટલે જ્ઞાનને માત્ર જ્ઞાન પણે પકડીને, ચાલતા જ્ઞાનને માત્ર જ્ઞાન પણે પકડીને, માત્ર જ્ઞાન પણે જ એને અનુભવમાં લેવું, એમ જ છે એટલે એમ અનુભવમાં લેવું, એમ નથી ને એમ અનુભવમાં લેવું નથી, એમ છે એમ અનુભવમાં લેવું, એવો એક પ્રયાસ ચાલુ થવો, ત્યાંથી ભેદ જ્ઞાન શરૂ થાય. એમાં પુણ્ય પાપના ભાવ તે હું નથી એ નિષેધ શરૂ થાય છે. વેદ જ્ઞાનમાં વિભાવ તે હું નથી, સર્વ પ્રકારના વિભાવ તે હું નથી એવો નિષેધ શરૂ થાય છે. અને જ્યારે હું પણ એમાંથી છૂટી જાય ત્યારે હું એક ચૈતન્ય સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું. ચૈતન્ય સ્વભાવ તો ચૈતન્યની મુખ્યતા છે, એક એવો વિશિષ્ટ અનુભવ ગોચર ગુણ છે, સાકાર અને અનુભવ ગોચર ગુણ છે કે જે ચૈતન્ય ગુણ વડે સર્વ અવસ્થામાં પોતે ચૈતન્યપણે અનુભવાઈ શકે છે. ખરેખર તો અંતરંગમાં જોવે તો ચૈતન્ય ગુણ વડે આત્મા જ સદા અનુભવમાં આવી રહ્યો છે, પણ જેની દ્રષ્ટિ ઊંધી છે એને એ વાત લક્ષમાં આવતી નથી, એ વાતનો ખ્યાલ આવતો નથી, એ વાત એને કોઈ રીતે પકડાતી નથી. હું એક ચૈતન્ય સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું એટલે અભેદ, આવા ભાનપૂર્વક એવું પોતાના સ્વરૂપના ભાનપૂર્વક અથવા પોતાના ભગવાન આત્માના ભાનપૂર્વક, હવે બીજા ભગવાનની વાત કરવી છે, પોતાના ભગવાન સ્વરૂપને છોડીને બીજા ભગવાનની વાત નથી, પોતાના ભગવાનની પ્રતીતિ રાખીને લક્ષ રાખીને એવા ભાનપૂર્વક પ્રતીતિને લક્ષ છે એને એક શબ્દમાં ભાન કહેવામાં આવે છે. પોતે સભાન છે, ભાન સહિત છે કે હું સ્વરૂપે કરીને ભગવાન છું, પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ છું. પોતે જ મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ છે, અનંત ગુણની મૂર્તિ, ભગવાનની મૂર્તિ પોતે જ છે, સાક્ષાત પ્રત્યક્ષ અને પ્રગટ છે. અપ્રગટ પ્રગટનો સવાલ જ્યાં નથી, પ્રગટ અપ્રગટ પણ જ્યાંથી બહુ દૂર રહે છે એવો પોતે છે. એવા ભાનપૂર્વક બીજા જે પરિણામે પર્યાય ભગવાન થયા તેના તરફનો જે શુભ ભાવ થાય, એમના તરફ ભાવ થાય તે શુદ્ધ ભાવ ન થાય પણ એ શુભ ભાવ જ થાય, એમાં બીજો કોઈ ભાવ થતો નથી, શુદ્ધ ભાવ થતો નથી, પણ શુભ ભાવ થાય છે. એવો જે શુભ ભાવ થાય તે વ્યવહાર સ્તુતિ છે, એને વ્યવહાર સ્તુતિ કહેવામાં આવે છે. બે વચ્ચે તો વ્યવહાર જ હોય. અને આવા ભાનપૂર્વક સાથે વર્તતી શુભ ભાવની સ્તુતિની સાથે શુભ ભાવથી જુદી, સાથે વર્તતી અને શુભ ભાવથી જુદી ભિન્ન ધારા છે. શુભ ભાવ છે એ બહારની બાજુ લંબાય છે, બહાર ભગવાન છે એ બાજુ જાય છે, અને પરમાર્થ સ્તુતિ જે છે સ્વરૂપની પરિણતિ છે એ અંતર બાજુ જાય છે. એ સ્વરૂપની સાથે અભેદ રહેલો ભાવ છે, અભેદ પરિણતિ છે. જે સ્વરૂપ અવલંબી છે, જેના અવલંબનમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે શુદ્ધ છે, એને આત્મશુદ્ધિ કહેવામાં આવે છે, અને તે પરમાર્થ સ્તુતિ છે. એ સાચી સ્તુતિ છે, ભગવાનની એ સાચી સ્તુતિ છે, નિજ ભગવાનની એ સાચી સ્તુતિ છે. અન્ય ભગવાન કહે છે કે એ જ તારી સાચી સ્તુતિ છે, મારી સ્તુતિ કરે એમાં મને રસ નથી, તારે રસ લેવાનું કોઈ બહુ કારણ નથી. એક ભાવ આવી ગયો જુદી વાત છે, પણ નિશ્ચય સ્તુતિ એ નિશ્ચય સ્તુતિ છે. નિશ્ચય સ્તુતિનું સ્થાન વ્યવહાર સ્તુતિ લઈ શકે એમ નથી. એટલે અજ્ઞાની કરતા જ્ઞાનીની વ્યવહાર સ્તુતિના પરિણામ ઉચ્ચ કોટિના છે. એવી સ્તુતિ ગમે એવા તીવ્ર અનુરાગથી અજ્ઞાની ભક્તિ કરે તો પણ એની કોટી, એની જાતિ વ્યવહારના પરિણામની, શુભ ભાવની જાતિ, એ સાધક જીવના શુભ ભાવના પરિણામની જાતિની તુલનામાં જુદી જ જાતના છે. બેની તુલના કરી શકાય એવું નથી, તુલના જ ન થાય, સરખામણી ન થાય. રાગમાં તન્મય છે, રાગમાં લીન છે. ખરેખર રાગની સ્તુતિ કરે છે ભગવાનની કરતો, કેમ કે ભગવાનને ખબર નથી ભગવાન કેવા હોય એની એને ખબર નથી એમ છે. બેસતા વર્ષની વોણી ગુરુદેવ આપે છે, ગુરુદેવના વચનામૃત વંચાય છે, ગુરુદેવ બેસતા વર્ષની વોણી આપે છે. જો ભાઈ તું ભગવાન છો, અને સાધક જીવને ઉચ્ચ કોટીની વ્યવહાર સ્તુતિના શુભ ભાવના પરિણામ થાય તો એને રસ ચડતો નથી. મિથ્યાત્મા શુભ ભાવનો રસ ચડી જાય છે. બહુ સારા પરિણામ મને થયા, આજે મને બહુ સારા પરિણામ થયા, પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે એનો રસ એને ચડે છે, એને નુકસાન થાય છે. એ રાગ રસમાં, રાગનો રસિયો છે ને રાગ રસને વધારે ગાઢો કરે છે, ગાઢ કરે છે, એ કરવા જેવું નથી. એમ અહીંથી નીકળે છે કે એ કરવા જેવું, એમ બંને પ્રકારની સ્તુતિ સ્પષ્ટીકરણ પણ છે આમાં. 39 બોલ, 40 શાસ્ત્રમાં વ્યવહાર અને પરમાર્થ બંને રીતે વાત આવે છે. વ્યવહાર સ્તુતિની વાત પણ આવે, નિશ્ચય સ્તુતિની પરમાર્થની વાત પણ આવે, એમ શાસ્ત્રમાં વ્યવહાર અને પરમાર્થ બંને રીતે વાત આવે છે. શાસ્ત્ર તો શાસનના સર્વજીવોને માટે શાસ્ત્રનો સમષ્ટિગત ઉપદેશ હોવાને લીધે એમાં વ્યવહાર અને પરમાર્થ બંને પ્રકારે વાત આવે છે. પરમાર્થ કહો કે નિશ્ચય કહો, બંને એક અર્થ છે. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગદ્વેષ નથી, એક વાત એવી આવે શાસ્ત્રની અંદર કે આત્મામાં ત્રણ કાળને વિશે, એના મૂળ સ્વરૂપને વિશે રાગ નથી, તો ત્યાં એમ સમજવું કે તે કથન સ્વભાવની એટલે મૂળ સ્વરૂપની અપેક્ષાએ દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યું છે, દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે કહ્યું છે. આત્માને શુભરાગ થાય છે એમ કહે તો એ દ્રવ્ય દ્રષ્ટિથી વાત નથી, કેમ કે દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્ય સ્વભાવમાં કદી રાગ હતો નથી, કદી રાગ થઈ શકતો નથી, ત્યાં રાગ થવાનો કોઈ અવકાશ નથી, કોઈ જગ્યા ત્યાં નથી. અથવા વ્યવહારિક રીતે શુભ રાગ સારો ગણાતો હોવા છતાં પણ મોક્ષના હેતુનું રક્ષણ કરવા માટે એનો નિષેધ કરવામાં આવે છે. મોક્ષનો હેતુ શું છે? મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનું રક્ષણ કરવા માટે અથવા એને એની ઉત્પત્તિ ન થઈ હોય તો એની ઉત્પત્તિ કરાવવા માટે ભલે વ્યવહારે શુભરાગ સારો ગણાતો હોય તો પણ એનો નિષેધ કરવામાં આવે છે. તે યોગ્ય છે, કેમ કે જીવ નહીં તો એને વળગીને રહે છે એમ થાય છે પરિસ્થિતિ. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગ દ્વેષ નથી, ત્યાં એમ સમજવું કે તે કથન સ્વભાવની અપેક્ષાએ દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યું છે. વળી તે જ શાસ્ત્રમાં બીજે ઠેકાણે એમ કહ્યું હોય તેનું તે શાસ્ત્ર કે રાગ દ્વેષ આત્મામાં થાય છે, ત્યાં એમ સમજવું કે તે કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિથી કહેવાયું છે. જીવ અધિકારમાં અજીવ અધિકારમાં એમ આવે કે રાગ જીવનો નથી પૂતગળનો છે. આગળ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એમ કે સાંખ્ય મતે જેમ માને છે કે રાગ જીવ કરતો નથી, પ્રકૃતિનું કાર્ય છે, તો એમ એકાંતે નથી, તું પોતે સ્વતંત્રપણે રાગનો કરવાનો છે એમ પહેલા સ્વીકાર કર, પછી એનો નાશ કરવા માટે સ્વરૂપનો અવલંબન લેવા માટે સ્વરૂપ દ્રષ્ટિ કરવા માટે એનો નિષેધ કર કે આત્માના સ્વભાવમાં એ નથી અને સ્વભાવનું એ કાર્ય નથી એમ લે. એમ એક જ શાસ્ત્રમાં આવે એટલે તે જ શાસ્ત્રમાં બીજે ઠેકાણે એમ કહ્યું હોય. હવે શું કરે કે જે કહેનારના અભિપ્રાયને સમજતા નથી એને એમ લાગે છે કે પુરવાર પર વિરોધ છે. આ ગ્રંથની અંદર કથન છે પુરવાર પર વિરોધ આવે છે. પુરવાર પર કથન મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્રોમાં આવે, સમ્યક દ્રષ્ટિના રચન રચેલા શાસ્ત્રોમાં પુરવાર પર વિરોધ વિરોધ ક્યાંય આવે નહીં. અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસારની શરૂઆતમાં એમ કહ્યું છે ઉભય નય વિરોધ ધ્વંસિની સાત પદાંકે, બંને નયનો વિષય વિરોધ છે, બંને નયના કથન વિરોધ છે, બંને નયનો સ્વભાવ વિરુદ્ધ છે, બંને નયનો અવલંબન વિરુદ્ધ છે, ફળ વિરુદ્ધ છે, તો પણ સાત પદથી એ બંનેનો વિરોધ મટાડવામાં આવે છે એવું જીન વચન છે. એવું જીન વચન છે એમ કહો, એવું ગુરુવચન છે એમ કહો, એવું તમામ સમ્યક દ્રષ્ટિ સાધકોનું વચન છે એમાં ક્યાંય વિરોધાભાસ હતો? અવિરોધ કથન હોય છે, એના વિરોધ મટાડીને જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં રમણતા કરે છે એને ખરેખર આત્મલાભ એને થાય છે. શરૂઆતમાં જે વિષય ચાલી ગયો સમય સાથે અંદર બંનેમાં યથાર્થ દ્રષ્ટિએ જોતા વિરોધ નથી, અયથાર્થપણે જોતા એમાં વિરોધ ઉભો થાય છે, એ અયથાર્થતાને કારણે છે. યથાર્થ જ્ઞાનથી જોતા એમાં વિરોધ આવતો નથી એમ છે. પરંતુ ઘણી વાર એ દ્રષ્ટાંત લઈએ છીએ કે માતા એના બાળકને વઢે મારે તો એ બાળકના હિતમાં છે કે અહિતમાં છે? એનો પ્રેમ વધારે છે એનું એ પ્રદર્શન કરે છે. શું કરે છે? બાળક કોઈ અહિતના રસ્તે જાય તો એનું હિત કરવા માટે એને વઢે, ઠપકો આપે, લડે, મારે, તો એ એના પ્રેમનું પ્રદર્શન છે કે એના દ્વેષનું પ્રદર્શન છે? ઉપર ટપકે જોવે તો વિરોધાભાસી વાત લાગે કે રાગ હોય ને પ્રેમ હોય કઈ આવું કરે મારે, એવા એવા પ્રકારો ઉપજે છે તો ત્યાં બરાબર સમજી શકાય છે કે આ ખરેખર દ્વેષનું કારણ નથી, ખરેખર આ અતિરાગનું કારણ છે, તીવ્ર રાગનું આ કારણ છે. શું તીવ્ર રાગ હોવાને લીધે એમ થાય છે કે મારા પુત્રને જરા પણ નુકસાન થવું જોઈએ નહીં, ને જરા પણ નુકસાન થાય એવું કાંઈ થાય તો મારાથી સહન થાય નહીં, એમ તીવ્ર રાગમાંથી એ દ્વેષ દેખાય છે. ખરેખર એને દ્વેષ છે એમ કહી શકાય? તો એ વિરોધ છે એ ખરેખર વિરોધ નથી એમ યથાર્થપણે જોવામાં આવે તો પ્રવૃત્તિ વિરોધાભાસી હોવા છતાં અવિરોધ જ્ઞાનમાં આવે છે કે નથી આવતો? એમ સમ્યક દ્રષ્ટિ છે એનો સર્વ ઉદ્યમ શુદ્ધિને અર્થે છે, વિતરાગતાને અર્થે છે. પણ એ પુરુષાર્થની અંદર મંદતા આવતા વિકલ્પ થઈ આવે છે, ચારિત્ર ગુણમાં રાગની ઉત્પત્તિ થાય છે. તો પણ એ રાગ કેવી રીતે પરિણમે છે કે એ રાગમાં એવો વિકલ્પ આવે છે કે અરે આ આત્મા તો શુદ્ધ છે, પૂર્ણ છે, નાનાનંદ સ્વરૂપે છે, એના કહેનારા છે એ પણ મારા માટે પૂજ્ય છે, કેમ કે મારા સ્વરૂપને એ બતાવી રહ્યા છે. હું એમને પર તરીકે નથી જોતો, મારા સ્વરૂપને બતાવનાર તરીકે જોઉં છું. એ પ્રકારે એને વિકલ્પ આવે છે. એને વિકલ્પ ઉત્પન્ન થાય છે પોતાના પૂર્ણાનંદ સ્વરૂપનો વિકલ્પ ઉત્પન્ન થાય છે ને એના બતાવનારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. મારા સ્વરૂપને જ બતાવી રહ્યા છે એટલો શુભભાવ આવે છે. એ પણ સ્વરૂપને અનુસરીને આવે છે, સ્વરૂપની મુખ્યતામાં આવે છે. એટલે રાગ એટલે કે ચારિત્ર ગુણની અશુદ્ધિ એ પણ ખેંચાય છે ને ઢસડાય છે તો શ્રદ્ધા જ્ઞાનની પાછળ ઢસડાય છે. ખરેખર એમ છે. બીજી રીતે એને રાગ છે અને પ્રશસ્ત રાગ એને બીજી રીતનો નથી, આ જ પ્રકારનો પ્રશસ્ત રાગ છે. તે શાસ્ત્રમાં બીજા ઠેકાણે એમ કહ્યું હોય કે રાગ દ્વેષ આત્મામાં થાય છે એમ કહ્યું હોય, રાગ દ્વેષ આત્મામાં થાય છે, ત્યાં એમ સમજવું કે તે કથાનું વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિથી કહેવાયું છે. હવે જ્યાં દ્રવ્ય પર્યાયનો વિષય ચાલ્યો છે દ્રવ્યાનુયોગમાં, ત્યાં પર્યાય છે એને પણ દ્રવ્ય દ્રષ્ટિથી એક ન્યાય જોવામાં આવે છે, અથવા દ્રવ્યની અપેક્ષા રાખીને જોવામાં આવે છે, એટલી પર્યાયને પર્યાય તરીકે જોવામાં આવતી નથી. આમ છે કેમ કે એ દ્રવ્યનો અંશ છે ને, પર્યાય છે એ વસ્તુનો અંશ છે, માટે એક ન્યાય તે પણ દ્રવ્ય છે. એટલે દ્રવ્યની દ્રષ્ટિ છોડીને, દ્રવ્યની અપેક્ષા છોડીને કેવળ પર્યાયને જોવી તે મિથ્યા બુદ્ધિથી પર્યાયનું જ્ઞાન છે, તે યથાર્થ નથી. એટલે એમાં વિરોધ ઉત્પન્ન થાય છે. આત્મામાં રાગ દ્વેષ થાય છે સર્વથા બંધ કરે, એટલે સારી રીતે જોવા માટે ગૌણ કરીને. એમાં તો દ્રવ્યાર્થિક નહીં પણ સર્વથા બંધ કરવાની વાત આવે છે ને, તે જ આવે છે બે આવે છે ને, એટલે એક વિષયનું સારી રીતે જ્ઞાન કરવા માટે શું અથવા ઉપયોગાત્મક પણે હોય, ત્યારે ઉપયોગાત્મક પણે બીજો નહીં હોતો નથી, દ્રવ્યાર્થિક ઉપયોગાત્મક હોય, ત્યારે પર્યાયાર્થિક ને ઉપયોગાત્મક ન હોય ઉપયોગ, અને પર્યાયાર્થિક ને ઉપયોગાત્મક હોય ત્યારે દ્રવ્યાર્થિક ઉપયોગાત્મક ન હોય, અથવા એક નહીંના વિષયનું સારી રીતે જ્ઞાન કરવા માટે બીજા નહીંનો વિષય છે એ વખતે લક્ષમાંથી છોડી દેવામાં આવે છે, ગૌણ કરવામાં આવે છે, એનો અર્થ કે ગૌણ કરવામાં આવે છે એટલી વાત છે, એથી વધારે ત્યાં વાત નથી. જૈન દર્શનની કથને સમજવી કઠણ પડે એવું છે. કેમ કે પર્યાયાર્થિક નહીં ને સર્વથા બંધ કરીને તું દ્રવ્યાર્થિક નહીં થી દ્રવ્યને જો એમ કહે ત્યારે તો એક વાત ઠીક લાગે કે ભાઈ બરાબર છે, શ્રદ્ધા દ્રવ્યને અવલંબે છે, જ્ઞાન પણ દ્રવ્યને અવલંબતા સમ્યક છે, ચારિત્ર પણ દ્રવ્યને અવલંબતા સમ્યક છે. પણ ત્યાં તો બે વાત લીધી છે આચાર્યદેવે, શું બંને વાત લીધી છે કે દ્રવ્યાર્થિક નહીં ને સર્વથા બંધ કરીને એમ પણ વાત લીધી છે, ત્યાં ક્યાં પર્યાયનું કેવળ અવલંબન કરાવવાની વાત હોય શકે નહીં, પણ ત્યાં એ વિવિક્ષા નથી, અવલંબન કરાવવાની વિવિક્ષા નથી ત્યાં, ત્યાં એક નહીંના વિષયને સારી રીતે જાણવા માટે બીજા નહીંના વિષયને એ વખતે વચ્ચે નહીં લાવવો. જ્ઞાન એક ગુણ છે, આખો ગુણી આત્મા નથી જ્ઞાન સ્વરૂપે, તો પણ જ્ઞાનથી જ્યારે આત્માને જોવામાં આવે છે ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપે જ જોવામાં આવે છે, બીજા જે ગુણ ભેદો છે એની અંદર નિરસ્ત થઈ જાય છે, શું નિરસ્ત થઈ જાય છે, એમ કેવળ અસ્તિત્વ સત્સ્વરૂપે જોવામાં આવે છે ત્યારે જ્ઞાનાદિ ગુણો એમાં નિરસ્ત થઈ જાય છે, એની હયાતી જ જોવામાં આવે છે, કોઈ ગુણ થી જોવામાં આવે છે ત્યારે એ ગુણ સ્વરૂપે આખો જોવામાં આવે છે. બીજા આનંદ ગુણ છે એમ જ્ઞાન માં રહે છે ખબર છે, પણ એ બધા અંદર ગૌણ થઈ જાય છે, કોઈ ભેદ ઉપજતો નથી ત્યાં, એવું જોવાની આ બધી નય જ્ઞાનની પદ્ધતિ છે. એટલે દ્રવ્યાનુયોગનો વિષય એવો છે કે એ રીતે જોવામાં આવે ત્યારે એમાં ઘણું સમજવાનું મળે છે, ઘણું જાણવાનું મળે છે. પ્રવચન સાર 114 છે ને, આગળ
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે, નરાદિક એટલે નર નારાયણ દેવ કહીએ છીએ, પણ તે રૂપે શું છોડતો દ્રવ્યત્વને, એ મનુષ્ય થાય તો એના દ્રવ્યને છોડીને થાય છે, તે રૂપે થતો શું છોડતો દ્રવ્યત્વને કે નહીં છોડતો કેમ અન્ય, શું એ દ્રવ્યને છોડીને થાય છે કે નહીં છોડતો થકો, જો છોડતો નથી તો અન્ય કેમ થાય, અર્થાત તે અન્ય નથી તેનો તેજ છે, એ રીતે માનવ નથી સુર, સુર પણ નહીં મનુજ કે નહીં સિદ્ધ છે, મનુષ્ય તે દેવ નથી અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી, એ રીતે નહીં હોતો થતો તે કેમ અનન્ય પણ ધરે અને અન્ય અન્ય કેમ ન હોય? એ અન્ય અન્ય પણ છે, અનન્ય પણ છે અને અન્ય અન્ય પણ છે. જો આ વિરુદ્ધ કથન આવ્યું, જીવ તેનો તે છે અને મનુષ્ય છે તે દેવ નથી, દેવ છે તે સિદ્ધ નથી, તો પછી અન્ય અન્ય પણ એ કેમ નથી? અન્ય અન્ય પણ એ પણ છે. તે કાળે તે રૂપે પરિણમતો જીવ અન્ય રૂપે પરિણમતો માટે અન્ય નથી. આમ 113 કીધા પછી હવે 114 કહે છે અન્યત્વ અને અનન્યત્વની સિદ્ધિ કર્યા પછી, અપેક્ષાથી સિદ્ધિ કર્યા પછી, હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ છે તેને દૂર કરે છે. આ વિરોધ દૂર કરવા માટે વાત છે. શું કે દ્રવ્યાર્થી કે બધું દ્રવ્ય છે અને પર્યાયાર્થી કે બધું જ પર્યાય રૂપ છે, આખું દ્રવ્ય પર્યાય સ્વરૂપે જ છે એમ કે છે. અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. શું પર્યાય સિવાય કાંઈ નથી દ્રવ્યમાં એમ કે છે. અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. દ્રવ્યાર્થી કે બધું દ્રવ્ય છે અને પર્યાયાર્થી કે બધું પર્યાય છે. છે અન્ય જેથી તે સમય તદ્રુપ હોય અનન્ય છે, અન્ય પણ છે અને અનન્ય પણ છે. હવે ખુલાસો કરે છે ટીકામાં આચાર્ય દેવ કે ખરેખર વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય ને વિશેષ જાણનારા બે ચક્ષુ છે. અનુક્રમે જાણવાની વાત છે, પછી પ્રમાણથી પછી જાણે છે, અનુક્રમ વગર બંનેને પ્રમાણથી જાણે છે તે અનુક્રમ વગર જાણે છે, એક સાથે યુક્તપણે જાણે છે અને નહીં કોઈ કદી પ્રમાણ વગર પ્રવર્તો નથી. આટલું રાખીને હવે એનો ક્રમ સમજવાનો છે કે જ્યારે દ્રવ્યાર્થી કે જાણે છે ત્યારે પર્યાયાર્થી કે પણ જાણતો નથી, બધું દ્રવ્ય જ જાણે છે. દ્રવ્યાર્થી નહીં બધું અનાદિ અનંત વસ્તુને દ્રવ્ય સ્વરૂપે જ જોવે છે, પર્યાયાર્થી નહીં તો કે અનાદિ અનંત વસ્તુને પર્યાય સ્વરૂપે જોવે છે. 100% જે અપેક્ષાએ જે નહીં થી વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે અપેક્ષાથી તે ન્યાયથી વસ્તુનું સ્વરૂપ તે ધર્મે 100% એવું જ છે એમ લીધું છે. જ્ઞાની જે ન્યાય લીધો છે દ્રવદૃષ્ટિ પ્રકાશમાં, એમનો વિષય તો દ્રવદૃષ્ટિનો વધારે હતો પણ બધા એમને આવા ખુલાસા કર્યા છે. પ્રશ્નો આવ્યા સામે બધા ખુલાસા પોતે પણ કર્યા છે. એમને નય જ્ઞાન નથી અને નય પૂર્વક નું પ્રમાણ એમને નથી, પ્રમાણ પૂર્વક નો નય પણ નથી, એમને કેવળ જ્ઞાન છે. એટલે નય ની દ્રષ્ટિએ જે કઈ કહેવામાં ને વિચારવામાં આવે છે એ પ્રકારે એમના વિશે વિચાર કરવાનો પ્રશ્ન રહેતો કેવળ જ્ઞાન નો કેવળ જ્ઞાન ની રીતે વિચાર કરવાનો હોય છે, છદ્મસ્ત ની રીતે એના જ્ઞાન નો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો એમ કહ્યું. સાધક અવસ્થામાં છે નય પ્રમાણ, સાધક અવસ્થામાં ઉત્પન્ન થાય છે કેવળ જ્ઞાન અવસ્થા થતા એ નય પ્રમાણ નિરસ્ત થઈ જાય છે, ઉત્પન્ન થતા નથી, નિરસ્ત થઈ જાય છે. અને મિથ્યા દ્રષ્ટિને નય પ્રમાણ હોતા નથી. આમ છે, વચ્ચેનો કટકો છે સાધક અવસ્થાનો અને એ કેવળ જ્ઞાનના સાધક છે. આ નય પ્રમાણ છે એ શ્રુત જ્ઞાનના અવયવભૂત છે અને તે કેવળ જ્ઞાનના સાધક છે. શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને સાધતું સાધતું આગળ વધે છે એમ કહેવું છે. વિજ્ઞાન ઘન થતું જાય છે, નયથી પણ એ વિજ્ઞાન ઘન થતું જાય છે, પ્રમાણથી પણ એ વિજ્ઞાન ઘન જ થતું જાય છે. બધા ગ્રહિત મિથ્યા છે, મિથ્યા છે એમ નહીં, કેમ કે બીજી રીતે સ્વીકારે છે, બુદ્ધિપૂર્વક નવું ગ્રહણ કરે છે, વિપરીત નવું ગ્રહણ કરે છે. એટલે આને ગ્રહિતમાં અગ્રહિતમાંથી ગ્રહિત અહીંથી શરૂ થાય કે અહીંયા જે કહેવા માંગે છે વસ્તુ વ્યવસ્થા, ભક્ત તો એમાંથી જ ઉભા થયા છે ને, કે ભગવાનની વાણી સાંભળતા સાંભળતા 363 પાખંડ થયા, અન્યમાં 363 ઉભા થયા, શામાંથી ઉભા થયા, વાણી સાંભળતા સાંભળતા અન્યથા સમજાણો બોલો કે નહીં હું કહું છું એમ કે છે. આપણે ત્યાં વિવાદ થાય છે ત્યારે શું થાય છે, ગુરુદેવની હયાતીમાં કે પછી વિવાદ કરનાર કેમ કે છે, હું કહું છું એમ ગુરુદેવ કે છે, શું કે છે, અને પોતાના કથનની પુષ્ટિ માટે ગુરુદેવનું વચન મળે, શાસ્ત્રોનું વચન પણ મળે, કેમ કે બંને નહીંથી કથન આવે છે. એવી રીતે કોઈ સાધ્યની સિદ્ધિ નથી, વિરોધ મટાડતા સિદ્ધિ છે, વિરોધ રાખતા સિદ્ધિ નથી. ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષ જાણનારા અનુક્રમે બે ચક્ષુઓ છે એમ કે છે. અનુક્રમને અહીંયા વાત લેવી છે, શું તેમાં પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિરિંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું પાંચે ગતિ લીધી છે, ચાર નથી લીધી, પાંચે પાંચ લીધી છે. એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા, જો એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા, ક્યાં છે જીવ સામાન્ય, ક્યાં રહ્યું છે, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા, દ્રવ્યાર્થિક નહીં પેલા લેવો છે, પર્યાયાર્થિક નહીં બંધ કરવો છે. વર્ણન કેવી રીતે કરે છે કે પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલું જે એક જીવ સામાન્ય પ્રમાણને હારે રાખીને વાત કરે છે. સર્વથા બંધ કરવાનું તો આપ પહેલા કહી દો છો કે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘડેલો એક દ્રવ્યાર્થિક ચક્ષુ એનાથી અવલોકવામાં આવે ત્યારે નારકપણું, તિરિંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો બધી સર્વ પર્યાયોમાં પર્યાયો સૌ વિશેષોમાં રહેલું સામાન્ય, ક્યાં સામાન્ય રહ્યું છે, વિશેષોમાં રહેલું સામાન્ય, એક જીવ સામાન્યને અવલોકનારા આ અને વિશેષોને નહીં અવલોકનારા, વિશેષોને જોઈને ના પાડે છે, થપેને થપે છે. આ શાસન શૈલી છે. સર્વથા બંધ કરીને એકલા ઉઘડેલા પર્યાય અવલોકનારા એ જીવને તે બધું જીવદ્રવ છે એમ ભાષે છે, બધું જીવદ્રવ છે. શું એટલે શું આમાં ભેદ ઉડાડી દીધા, બધું જીવદ્રવ છે, અનાદિ અનંત બધું એક જીવ દ્રવ્ય છે, બધું જીવ જ છે ને. હવે તમે આ નારક સિદ્ધપણું આ બધું વચ્ચે લાવો છો એ કાંઈ અમારે જોવું નથી, બધું જીવ જ છે, બધું એક દ્રવ જીવ દ્રવ્ય છે, બધું અનાદિ અનંત દ્રવ્ય છે એમ પાસે છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે ત્યારે જીવદ્રવ્યમાં રહેલું નારકપણું ક્યાં, દ્રવ્યને એકલી નારકી પર્યાય નારકની પર્યાય અધર ઉપજી છે એમ કહેતા નથી. જીવ દ્રવ્યમાં રહેલું નારકપણું, તિરિંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાય સ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહીં અવલોકનારા, જો સામાન્યને નહીં અવલોકનારા એમ કહે એવા એ જીવોને અન્ય અન્ય ભાષા છે. કારણ કે દ્રવ તે વિશેષોના કાળે તન્મય બનાવીને લીધે તે વિશેષોથી અન્ય છે, અનન્ય જ છે, વિશેષોથી જુદું નથી, તે વિશેષોથી અનન્ય છે. હવે જયારે તે બંને ચક્ષુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તુલ્ય એકી કાળે ખુલ્લા કરીને, હવે એક કાળે ખુલ્લા કરવાની વાત છે, એમ નથી કે વારા ફરતી છે, આમ એક સાથે બેને ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા અવલોકવામાં આવે છે તેને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્ય, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્ય, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો તુલ્ય કાળે જ એક સાથે દેખાય છે, બંને એક સાથે પણ દેખાય છે, બંને વારાફરતી પણ દેખાય છે. વારાફરતી જોઈએ છે ત્યારે એકબીજી બાજુ એક સાઈડને ગૌણ કરીને જોઈએ છીએ, બેને એક સાથે પણ જોઈએ છીએ. આમ જ્ઞાનની રમત છે એ નહી પ્રમાણ. પ્રવચન દ્રવ્યાનુ યુગનો વિષય સમ્યક જ્ઞાનમાં સ્વકર્મની કેવી રીતે જ્ઞાન ગોચર થાય છે એવો આ જ્ઞેયનો અધિકાર છે. અને અધ્યાત્મ શાસ્ત્રો હોવાથી એ સમ્યક જ્ઞાનનું આવું જ્ઞેય છે એમ જોઈને એમાંથી અધ્યાત્મ પણ લીધું છે સાથે સાથે. અને અધ્યાત્મ લઈ લીધેલું હોવાથી જયસન આચાર્ય દેવે એને સમ્યક દર્શનનો અધિકાર કર્યો છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને સમ્યક દર્શનનો અધિકાર કર્યો છે, કેમ કે અધ્યાત્મ તત્વ વારંવાર ઉતાર્યું છે. કેમ કે જો સર્વથા બંધ કરીને એકાંત કરવું હોય તો આવી ભાષા ન વાપરે. સર્વથા શબ્દ વાપર્યો હોવા છતાં જો એકાંત કરવું હોય તો પર્યાયોમાં રહેલું જીવ સામાન્ય ને જીવ સામાન્યમાં રહેલા પર્યાયો એવી ભાષા ન વાપરી હોત. અને બંનેને તુલ્યકાળે જોનારા બંને ચક્ષુને ખોલીને જોતા બે એક સાથે દેખાય છે એવી પણ વાત આઈને આઈ ન કરી હોત એ એમ બતાવે છે કે સર્વથા બંધ કરવું એ મુખ્ય ગૌણની વાત છે. ભલે સર્વથા બંધ એટલે જરા પણ મુખ્ય ન કરવું એમ છે, ગૌણ કરવું એટલે જરા પણ મુખ્ય ન કરવું, સર્વથા અને મુખ્ય કરવું એટલે ઓલાને સર્વથા ગૌણ કરવું એમ, પણ ગૌણ મુખ્ય ગૌણની વિવિક્ષા રાખીને વાત છે. કારણ કે પ્રમાણ વગર નહીં પ્રવર્તતો નથી. સમ્યક જ્ઞાન પ્રમાણ થાય છે જ્યારે પોતાનો સ્વાનુભવ થાય છે, ત્યારે દ્રવ પર્યાયનું યુગપદ જ્ઞાન થાય છે, લક્ષ દ્રવ્યનું રહે છે અને પ્રવૃત્તિ છે વેદન છે એ પર્યાયનું થાય છે. બંનેનું જ્ઞાન એક સાથે થઈ જાય છે, સામાન્ય અને વિશેષનું એક જ કાળે થાય છે. શું અનુભવ જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન પ્રમાણતાને પામે છે અને એ પ્રમાણ જ્ઞાન ક્યારેય મટતું નથી. કેવળ જ્ઞાન થતા સુધી શ્રુત પ્રમાણનો નાશ થતો નથી, નય જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે, છતાં શ્રુત પ્રમાણ સહિત જ ચાલે છે. શ્રુત પ્રમાણ વગર નય જ્ઞાનની પ્રવૃત્તિ કોઈ જ્ઞાનીને ચાલતી એ રીતે સમજવું જોઈએ. ભલે શબ્દ પ્રયોગ સર્વથા વાપર્યો હોય તો પણ એ તો ક્રમ બતાવવા માટે સર્વથા ગજબ રહી ગયા છે. આવી કથન ને સમજાવવાની અને કથન કરવાની પદ્ધતિસરની વાત કોઈ કોઈ દર્શનમાં નથી, કોઈ અન્ય દર્શનમાં નથી, આવી પદ્ધતિ જ નથી. આ તો એકદમ સુવ્યવસ્થિત પદ્ધતિ છે, વસ્તુને કહેવાની પણ સુવ્યવસ્થિત પદ્ધતિ છે. એ રીતે તે કથન જેમ છે તેમ સમજવું, પણ બંનેનો ખીચડો કરીને સમજવું નહીં એમ. ત્યારે આ કેમ કે કથનમાં ક્રમ પડશે, ક્રમ પડશે ત્યારે જે જે જેની મુખ્યતા રાખીને કહ્યું હોય એની મુખ્યતા રાખીને એને સમજવું, ત્યારે વચ્ચે બીજી વાત લાવીને ખીચડો કરવો નહીં. અવસ્થા ભેદ છે એને જયારે કહેવા ધારે છે ત્યારે ભેદને મુખ્ય કરીને જ કહે, અને ત્યારે જ એ વાત બરાબર સમજાય, નહીતર એ વાત બરાબર સમજાય એ સીધી વાત છે. વળી શાસ્ત્રમાં આત્મા નિત્ય છે એમ જે કહ્યું છે તે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા છે. બે વાત ખુલી છે અહીંયા, એક વાત રાગ દ્વેષની અને શુદ્ધતાની, શુદ્ધિ અને અશુદ્ધિનો એક બોલ લીધો છે, એક નિત્ય અને અનિત્યનો બોલ લીધો છે. બંનેમાં પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક બંને વાત સ્પષ્ટ કરવી છે. અને એ રીતે વસ્તુ વ્યવસ્થા સ્વીકાર્યા વિના કોઈ એક ડગલું આગળ વધી શકે એવું નથી. ભલે ઉદ્દેશની ગમે એટલી વાત હોય અને અધ્યાત્મની ગમે એટલી વાત હોય, એમને માગો કરી શકે નહીં એવી વાત છે. જરા કેમ કે આ જીવ અનાદિથી કોઈ પણ કારણ વગર મિથ્યાત્વ અવસ્થામાં છે, કોઈ કાળે પહેલા સમ્યક અવસ્થામાં આવ્યો નથી, અને વસ્તુના સ્વરૂપનું સમ્યક જ્ઞાન એને નથી ક્યારેય. તે અનાદિથી તો આ પરિસ્થિતિ છે જીવની, એ જીવને દુઃખ છે, મિથ્યાત્વને લઈને દુઃખ છે, અને સ્વભાવે કરીને એને સુખ હોવાથી દુઃખ એને મટાડવાનું પ્રયોજન રહેલું છે. આ બધી વસ્તુ અનિત્યતામાં ઊભી થાય છે. મિથ્યાત્વ અને દુઃખ ક્યાં ઊભું થાય છે? વસ્તુનું જે અનિત્ય અંગ છે એમાં એ વાત રહેલી છે, એટલે એને સારી રીતે સમજવું પડે. જો વસ્તુ કેવળ અનિત્ય હોય તો પછી તો અનિત્ય મટી જવાનું છે, માટે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો કેની પ્રોબ્લેમ છે? કેમ કે હું સદાય છું, હું નાશ પામતો નથી અને દુઃખ થઈ રહ્યું છે એ મટાડવું છે, એટલે વસ્તુની નિત્યતા સાથે ને સાથે ઊભી થાય છે. આમ નિત્ય અનિત્ય વસ્તુ છે એને સારી રીતે સમજ્યા વિના કોઈ રીતે પોતાની જે સમસ્યા છે દુઃખ મટાડવું ને સદાય સુખમાં રહેવું, એ સમસ્યા કોઈ રીતે હલ થાય એવું નથી. એટલે બે વાત લીધી, શુદ્ધિ અને અશુદ્ધિની. શુદ્ધિમાં સુખ છે, અશુદ્ધિમાં દુઃખ છે. એવી રીતે નિત્ય અનિત્ય, અનિત્ય અંગમાં દુઃખ છે, નિત્યમાં કઈ દુઃખ નથી, એ કેવો સુખ સ્વભાવે છે. એટલે કહે છે કે વળી શાસ્ત્રમાં આત્મા નિત્ય છે એમ જે કહ્યું છે તે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાનું કથન છે. વાત થોડી અટપટી લાગે છે અને ક્યાંક ક્યાંક વિદ્વાન અને પંડિતો પણ ગોથા થાય છે, એટલે થોડો વિષય કઠિન છે એમ ગણાય છે. પણ એવી આડ મારીને સમજવાની જરૂર નથી, નિજ હિતાર્થે જો સમજવામાં આવે તો વિષય કઠિન નથી, વિષય સહેલો છે. તિર્યંચને પણ અનુભવ ગોચર થાય છે કે હું છું, હું કાયમ છું કે નહીં, કે હું કાયમ છું, તકતો છું, બાળ અવસ્થા રૂપે હું હતો, યુવાન અવસ્થા રૂપે હું હતો, ત્યારે પણ હું છું, તો હું તો હું હું ચાલુ રહ્યો છું, હું ને હું જ છું, બીજો કોઈ આવી ગયો નથી અંદર, કાંઈ બીજો કોઈ વળગી ગયો નથી, આવી ગયો નથી, હું કઈ ચાલ્યો ગયો નથી, ત્યારે આ અવસ્થા ભેદ પણ પ્રત્યક્ષ છે. બાળપણું, યુવાનપણું, વૃદ્ધપણું એ પણ પ્રત્યક્ષ છે, સુખ દુઃખ પણ પ્રત્યક્ષ છે. તો નિત્ય અને અનિત્ય વસ્તુ છે એ સમજવામાં બીજી ગૂંચવણ શું છે? નિત્ય અનિત્યાત્મક સામાન્ય વિશેષાત્મક પદાર્થ પોતે છે એમ સ્વીકારવામાં કાંઈ બાધા આવતી નથી. વળી શાસ્ત્રમાં આત્મા નિત્ય છે એમ જે કહ્યું છે તે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાનું કથન છે. દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્યના દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ. અને આત્મા અનિત્ય છે એવું જે કથન છે તે પર્યાય અપેક્ષાએ અવસ્થા દ્રષ્ટિથી કહ્યું છે. દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિકોણ લેવો, દ્રવ્ય દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ અને એ વાત છે એ અહીંયા નથી લેવી. પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ એ વાત અહીંયા નથી લેવી. દ્રવ્ય દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ એ વાત અહીંયા. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાનું કથન છે એટલે દ્રવ્યની મુખ્યતાથી, દ્રવ્યના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને કરેલું આ કથન છે. અને આત્મા અનિત્ય છે એવું જે કથન છે તે પર્યાયના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને, એમ અવસ્થા દ્રષ્ટિ એટલે અવસ્થાના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને એ અપેક્ષાએ કરેલી વાત છે. એમ દ્રવ્ય અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ બે દ્રષ્ટિકોણ ઊભા થાય છે જોવાની અંદર, અને તે દ્રષ્ટિકોણથી એ કરેલી વાત છે એમ રાખો. અહીંયા ઓલી દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ અધ્યાત્મનો વિષય નથી, અહીંયા દ્રવ્યાનિયોગનો વિષય ચાલે છે. પર્યાય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ લો શબ્દો એના અહીં આવે. અધ્યાત્મમાં આવે તો દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિની વાત આવે ને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિની વાત છે. અહીંયા તો બે વાત, જ્ઞાનના નયની વાત છે. દ્રષ્ટિ શબ્દ વાપરો છે પણ મુખ્યતાના સ્થાનમાં નય જ્ઞાનની વાત ચાલે છે. તેથી તે બંને કથન, જે કથન છે એ નય પણ બે પ્રકારે છે. જે દ્રવ્ય નય છે તે કથન રૂપે છે, અને ભાવ નય છે તે જ્ઞાન રૂપે છે. જ્ઞાન ભાવે રૂપે જ્ઞાન નય છે, જ્ઞાન ભાવ જે આત્માનો છે એને ભાવ ભાવ નય કહેવામાં આવે છે. અને જે કથન છે એ પૂદગલ દ્રવ્યાત્મક હોવાથી એને દ્રવ્ય નહીં કહેવામાં આવે છે. એમાં ઘણા ગોટા કરે છે. કથનની વાત આવે અને ભાવમાં આવે અંદર ભેળવી દે, અને ભાવની વાત આવે એને કથનમાં ભેળવી દે, તો વળી પાછી જે ગૂંચવણ ઊભી થાય છે એ એકમાં બીજું મેળવવાથી ઊભી થાય છે. દ્રવ્યાર્થકમાં પર્યાયાર્થિક મેળવે, પર્યાયાર્થિક વખતે દ્રવ્યાર્થિક ને મેળવે તો એને ગૂંચવણ ઊભી થાય છે. પ્રમાણમાં નહીં મેળવે, નહીંમાં પ્રમાણ મેળવે તો ગૂંચવણ ઊભી થાય, ભલે વિદ્વાન હોય તો. એમ દ્રવ્યને ભાવમાં, ભાવમાં દ્રવ્યને, અને દ્રવ્યને ભાવમાં અંદર અંદર ઘુસાડે એટલે એની અંદર એક તત્વમાં બીજા તત્વને ભેળવવાની વાત થઈ જાય છે, અને એથી કરીને ગૂંચવાળો ઊભો થાય છે. ખરેખર તો આ બધી વાતો ગૂંચવણ મટાડવા માટે છે, ગૂંચવણ નવી ઊભી કરવા માટે નથી. એટલે એ રીતે એને સમજવું જોઈએ તો કાંઈ તકલીફ નથી, અને નહીતર તકલીફ ઘટવાની નથી પણ તકલીફ વધવાની છે. એ રીતે જરા વિશેષ વિસ્તાર થઈ